તારીખ 11/7/1998 શ્રી સમયસાર ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 308
જીવ અધિકાર 17-18 ગાથાની ટીકા ચાલે છે છેલ્લો પેરેગ્રાફ પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. શું કહે છે કે અંદરમાં જે જ્ઞાન પરિણતિ છે, જ્ઞાન સામાન્યની જે દશા છે, જ્ઞાન વેદનરૂપ જે ભાવ છે, એ વેદનપણે તો પ્રગટ જ છે બધાને, અને તેથી બધાને એનો અનુભવ પણ થતો હોય છે. પણ નિશ્ચય પર સાથે એકપણાનો હોવાથી, લક્ષ્ય પણ પર ઉપર હોવાથી, નિશ્ચય પર સાથે એકપણાનો હોય ત્યારે લક્ષ્ય પણ પર ઉપર હોવાથી, અહીંયા ચાલતું વેદન છે એમાં હું પણ થવાનો થવાથી જે આત્મજ્ઞાન થાય એવું આત્મજ્ઞાન થતું નથી. ફરીથી પોતાના પરિણમન સાથે મેળવી લેવું કે આમ બને છે કે નહીં. પર સાથે એકપણાનો, પોતાપણાનો જે નિશ્ચય છે, અભિપ્રાય છે, અને એને લઈને જે સતત પરલક્ષ ચાલે છે, એ કારણે જે અનુભૂતિ અંદરમાં જ્ઞાન વેદનરૂપ આત્મા છે, એ અનુભૂતિ છે, એને જ અહીંયા આત્મા કહ્યો છે. જ્ઞાન વેદન છે એ અનુભૂતિ છે, એ અનુભૂતિ છે એને જ અહીંયા આત્મા કહે છે. એ આત્મા અનુભવમાં આવતો હોવા છતાં પણ આત્મજ્ઞાન નથી થતું. એટલે અનુભવાતો હોવા છતાં પણ નહીં અનુભવાતો હોય એવી દશા રહે છે. જેમ કોઈને કોઈ વાત કહી સાંભળનારનું લક્ષ બીજે હોવાથી એ વાત એને સંભળાતી હોવા છતાં નહીં સંભળાવા બરાબર પરિસ્થિતિ રહે છે. કેમ કે કાન તો કાંઈ બંધ નથી પણ ઉપયોગ નથી સાંભળવા ઉપર, એટલે એને સાંભળ્યું ન સાંભળ્યું થાય છે. એમ અહીંયા જ્ઞાન વેદન અનુભવમાં આવતું હોવા છતાં અનુભવ્યું નહીં અનુભવ બરાબર રહે છે. અને જ્યારે આ અનુભૂતિ છે તે જ હું છું એવું જે અનુભવ જ્ઞાન, એ જ આત્મજ્ઞાન છે, એ આત્મજ્ઞાનનો ઉદય નહીં થવાથી, તેના અભાવને લીધે, જ્ઞાન વેદનના અભાવને લીધે, નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એટલે જ્ઞાનવેદન સિવાય કોઈ પોતે એમ વિચારે કે હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, ધ્રુવ છું, તો એ શ્રદ્ધાન ખરેખર શ્રદ્ધાન નથી. છતાં કોઈ માને કે એ શ્રદ્ધાન છે તો એ ગધેડાના શિંગડા સમાન ના શ્રદ્ધાન સમાન છે એમ લઈ લીધું. કેમ કે એ કલ્પના છે, ગધેડા ને શિંગડા હોતા નથી. છતાં કોઈ માણસ કલ્પના કરે કે એક ગધેડો મેં એવો જોયો કે જેને મોટા મોટા શિંગડા હતા. તો કે સાચી વાત, તો કે સાચી વાત, હું એ શિંગડા મને વાગ્યા, મને માર્યા. બહુ કલ્પના એ ચડે ત્યારે એવી દશા, એ બધી કલ્પના ચડે ત્યારે ત્યાં સુધીની કલ્પના થાય. શું કહે છે કે જ્ઞાનપૂર્વક જ શ્રદ્ધાનું હોય, અને તે પણ અનુભવ જ્ઞાનપૂર્વક અનુભૂતિપૂર્વક જ શ્રદ્ધાનું હોય, બીજી રીતે શ્રદ્ધાન હોય જ નહીં, થાય જ નહીં. એમ કહીને એમણે એક પારમાર્થિક દ્રષ્ટિએ ક્રમને પણ સ્થાપ્યો છે. એને શું કહ્યું છે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય, કેમ કે શ્રદ્ધા પ્રધાન કથનો વાંચીને, શાસ્ત્ર વચનો વાંચીને કોઈને એવી ભ્રાંતિ થાય છે કે શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય છે, એવી પણ ભ્રાંતિ થાય. અને ચોથા ગુણ સ્થાનથી શ્રદ્ધાની શક્તિ પૂર્ણપણે બળવાનપણે સૌ બધા ગુણોથી વધારે બળવાનપણે પરિણમન કરતી હોવાથી એની મુખ્યતાથી શાસ્ત્ર વચનો પણ ઘણા છે. તેથી તે વચનોની મુખ્યતા જોઈને પોતે પણ મુખ્યતા કરવા લાગી જાય છે, એવી એક ભૂલ થાય છે, એ સંભવિત ભૂલ છે. અને એની મુખ્યતા બતાવવા માટે કોઈ વખત શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થયું એમ પણ અપેક્ષા વિવિક્ષા જુદી હોય ત્યાં જુદી વિવિક્ષા છે, એવી પણ વાતો એવા પણ વચનો શાસ્ત્રોમાં છે. સમ્યક શ્રદ્ધાનપૂર્વક જે જ્ઞાન ઉઘડ્યું છે એ જ્ઞાન બધું યથાર્થ જાણે છે, કેમ કે જ્ઞાન સમ્યક છે. એવી રીતે પણ આવે શાસ્ત્રમાં સોગાનીજીના વચનો, કે જે જ્ઞાન સમ્યક શ્રદ્ધાનપૂર્વક ઉઘડ્યું છે તે જ્ઞાન બધું યથાર્થ જાણી લેશે. બધું યથાર્થ જાણી લેશે એટલે જે શાસ્ત્રો નહીં વાંચ્યા હોય, જે ન્યાયો નહીં આવ્યા હોય સમજવામાં, એ પણ એ બરાબર એને સમજાશે, કેમ કે સમ્યક શ્રદ્ધાનપૂર્વક એનું સમ્યક જ્ઞાન ચાલે છે. એવું પણ આવે, પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિને શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થતું નથી, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, કેમ કે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોય છે. આ એક બહુ મોટી વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય સ્થાપિત કરી છે. દ્રવદ્રષ્ટિ પ્રકાશનો અમે પ્રકાશન કર્યું પછી સુગાનીજીના વચનો ઉપરથી ગડબડ થઈ હતી કેટલાકનું, કે શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય, અને એમાં 143મો એક ભૂલ છે એનો આધાર લેતા ભૂલ થાય છે એમ કહ્યું તો કે નહીં. સુગાનીજી કહે છે ને ભાઈ, સુગાનીજીના વચનોનું જે સંકલન કર્યું છે એમના અભિપ્રાયને સમજીને કર્યું છે, અને અભિપ્રાય સમજવાનું કારણ પણ એમનો પ્રત્યક્ષ યોગ સારો એવો રહેલો છે. દ્રષ્ટાંત પણ આપ્યું પેલા પંચાધ્યાયીની ગાથાનું, જ્ઞાનમ એકમ કારણમ, ને એ ચર્ચા પણ સોગાનીજી સાથે થઈ હતી. એ સ્પષ્ટીકરણ કરાવવા માટે પ્રશ્ન ઉઠાવ્યો હતો એકવાર મેં, કે આપ શ્રદ્ધા પ્રધાન બહુત બાત કરતે હૈ, જ્ઞાન પ્રધાન બાત નહીં હોતી હૈ, તો ક્યા બાત હૈ? સહેજ એસી બાત ચલતી હૈ. એમને બળ જોર ઘણું હતું શ્રદ્ધાનું, એટલે એવી રીતે એમના વચનો આવતા હતા. પછી આ જ્ઞાનમ એકમ કારણમ એ શ્લોક વંચાયો હતો, એમણે તરત સ્વીકાર કર્યો હતો. અનાદિ અનંત બધા જ્ઞાનીઓને આ પ્રકારે જ જ્ઞાન થાય, અનુભવ થાય છે. એક સેકન્ડની અંદર એમણે તરત જ એ વાતને સ્વીકારી કરી, એ વાત કરી. પણ મોડમ પોતાને જે રીતે સેટ થયું બેસે ને, પછી ગુરુદેવે એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આ ગાથાનો આધાર લઈને આપ્યું. જો આ 17-18 ગાથામાં નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોય છે. કેમ કે જે વિષયનું તમને જાણપણું છે એનો શ્રદ્ધા તમે કરી કેવી રીતે, જાણતા જ નથી એને તમે શ્રદ્ધો છો કેવી રીતે, પ્રેક્ટિકલ સાઈડથી વિચારે તો તરત સમજાય. હું છું વચનને પકડી રાખ્યા, કથનને પકડી રાખ્યા, ને એમાં એ બરાબર પાછું એવું કહેવા માગતા નહોતા, એ થોડું સમજણ ફેર થાય એવું હતું. પણ વાત ભળતી હતી એટલે પોતાના અભિપ્રાયને કોઈ દ્રઢ કરી લઈએ તો થઈ જાય ખરી, એવો દ્રઢતા થઈ જાય ખરો. ગુરુદેવ બહુ સ્પષ્ટ બહુ સરસ સ્પષ્ટીકરણ આપ્યું હતું. ગુરુદેવને પણ એ વચન દેખાડ્યું કે પણ સુગાની દે તો આમ કે છે કે એમ તમે અમને સમજાવો છો, એ બધું જોયેલું છે વાંચેલું છે ખબર છે બધું ક્યાં શું લખ્યું છે. પછી ગુરુદેવ એ બધું તરત જ આંખ ફર્યા ને, તો તમે અમને સમજાવો છો બધું ખબર છે કહ્યું ને, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય, વાત પૂરી થઈ ગઈ ફિનિશ. એવી રીતે વાત થાય. મૂળ શું છે કે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો જન્મ ભલે સુગાનીજીથી થયો, પણ સુગાનીજીનો જન્મ ગુરુદેવથી થયો તો એ ભૂલી જાય છે. સોગાનીજી જન્મ ક્યાંથી, ગુરુદેવથી જન્મ છે. ગુરુદેવ કે એટલે ફૂલ એન્ડ ફાઇનલ, પછી ભૂલ ગોતવાની રહી છે, પછી આર્ગ્યુમેન્ટ નો હોય એની સામે. હા, આર્ગ્યુમેન્ટ એમ કરવી જોઈએ કે અહીંયાથી નથી સમજાતો, આ શબ્દોથી ને આ વચનોથી અમને ઉલટું બેસે છે. આપ કહો છો એના કરતા ઉલટું આવા શબ્દોથી બેસે છે, આવા વચનોથી બેસે છે, એનું કેમ કરવું અમારે. પણ સોગાનીજી આમ કહે છે માટે આપનું બરાબર નથી એમ થઈ ગયું તો વાત. પણ સોગાનીજી જન્મ ક્યાંથી એ તો કેમ, એ કહે છે ક્યાંથી એ ભૂલી જાય છે. શ્રદ્ધાનો વિષય જે જ્ઞાયક સ્વભાવ ધ્રુવ સ્વભાવ, એના ઉપર જોર દો, દ્રષ્ટિનું જોર એના ઉપર લઈ જાઓ, એના ઉપર દ્રષ્ટિ લઈ જવી છે ને માટે દ્રષ્ટિનું જોર દો, શ્રદ્ધાનું જોર દો, થાય વિકલ્પનું જોર, હોય વિકલ્પનું જોર. એ માને કે હું દ્રષ્ટિનું ને શ્રદ્ધાનું જોર કરું છું, આખો માર્ગ છે, વિધિ છે, બદલાઈ જાય છે. અને એમ કરતા કરતા એક દી જોર કરતા કરતા દ્રષ્ટિ થઈ જશે, દ્રષ્ટિ પરિણમી જશે. ભાઈ દ્રષ્ટિ ઊંધી પડી છે, તમે જોર દેવા જશો તો જોર ઊંધું જશે એનું શું, દ્રષ્ટિ પૂરેપૂરી ઊંધી પડી છે, હવે તમે જોર દો છો ક્યાં જશો ઊંધે, એ ખબર નથી. જ્ઞાન જ ખુલ્લું છે, જ્ઞાન જ ખુલ્લું છે, એટલે જે ખુલ્લો અંશ છે એનો લાભ લ્યો, ત્યાંથી તમે આગળ વધો. બાકી જે જ્ઞાનમાં વિપર્યાસ છે, અવરાયેલું છે, એ તો ત્યાં એ તો વસ્તુ એનો એ પણ બીજા વિભાવોની જેમ, એનો પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે, એ પણ ત્યાગવા યોગ્ય છે. જે ખુલ્લો અંશ છે એનો લાભ લ્યો, અને એ ખુલ્લો અંશ છે તે જ્ઞાન સામાન્ય રૂપ, જ્ઞાન વેદન રૂપ, અનુભૂતિ રૂપ છે. એ તિરોભૂત છે એટલે પકડાતું નથી, પકડાતું નથી એટલે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી, અને જ્ઞાન ઉદય નહીં થતું હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. દ્રવ્ય દ્રષ્ટિ કેવી હોય એનો પ્રકાશ, એનું પ્રકાશન, એનું પ્રસિદ્ધપણું જે વચનોથી થાય છે એવા જે વચનો છે એનું નામ દ્રવ દ્રષ્ટિ પ્રકાશ એમ રાખ્યું. એવા વિચારથી રાખ્યો કે દ્રવ દ્રષ્ટિ કેવી હોય એ જો જોવું હોય, સેમ્પલ જોવો હોય દ્રવ દ્રષ્ટિનો, તો એ દ્રવ દ્રષ્ટિના સૂચક તીખા વચનો આમાં જોવા મળે છે. એ દ્રવ દ્રષ્ટિને સમજવા માટે એ વાત છે. અને જ્યારે જ્ઞાન અને શ્રદ્ધાન ઉદય થતા નથી ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે જુદો પાડીને અન્ય ભાવોને જુદા પાડવા એ જ બનતું નથી, ભેદજ્ઞાન જ થતું નથી એમ કહે છે. સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે જુદો પડીને આત્મામાં સ્થિર થવું, ભિન્ન પડીને આત્મામાં સ્થિર થવું એવી શક્તિ જોતી નથી. સમજણમાં ભલે એમ હોય કે મારે ભેદજ્ઞાન કરવું છે, અન્ય ભાવો એટલે રાગાદી વિભાવ ભાવોથી ભિન્ન પડીને અનુભવ કરવો છે, પણ ભિન્ન પડવાની શક્તિ તો જોઈને એ શક્તિ ક્યાંથી આવશે? એ શક્તિ અનાદિથી પર સાથેના એકત્વના ગાઢપણાને લીધે, એકત્વના અભ્યાસથી ગાઢપણું બહુ થયું છે, એ ગાઢપણાને લીધે એ શક્તિ બિડાઈ ગઈ છે, કુંઠિત થઈ ગઈ છે. એટલે ઈચ્છા કામ નથી કરતી, સમજણ કામ નથી કરતી. ભેદ જ્ઞાન પૂર્વક શ્રદ્ધા જ્ઞાન થાય, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય તો જ ભિન્ન પડીને સ્વરૂપમાં ઠરી શકે એટલી શક્તિ હોય પરિણામમાં, નિત્ર પરિણામમાં એ શક્તિ હોતી નથી કે જેથી સ્વરૂપ સ્થિરતા થાય, લીનતા થાય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થઈને મોક્ષ માર્ગ પ્રગટે એ બનતું નથી. શું કહ્યું? ત્યારે સમસ્ત, ત્યારે એટલે કે જ્ઞાન શ્રદ્ધાના અભાવમાં સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતો નથી, એ રીતે આત્મા સાધ્ય થતો નથી. આમ સાધ્ય એવો જે આત્મા, તેની જે સિદ્ધિ થવી જોઈએ, પ્રાપ્તિ થવી જોઈએ, તેની અન્યથા પ્રકારે બીજા પ્રકારે અનુપપત્તિ છે, બીજા પ્રકારે તેની એનું ઉત્પન્ન થવું બનતું નથી, એને અનુપપત્તિ કહે છે. રીત છે એ ત્રણે કાળે એક જ છે. કાલે આપણે ગઈકાલે સાંજના સ્વાધ્યાયમાં એ વિષય ચાલ્યો કે ત્રણે કાળે માર્ગ એક જ છે. કેટલું વજન હતું? ત્રણે કાળે માર્ગ એક જ છે, ત્રણે કાળે માર્ગ. મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, જે વાટેથી ભવિષ્યમાં શ્રી કૃષ્ણ તરશે આવતી 24માં 13માં તીર્થંકર, તે વાટેથી મહાવીર તર્યા છે. ભલે કાળનો આતરો ઘણો હોય, ગમે તે હોય, ત્રણેય કાળે અનંતે કાળે એક જ વાત છે, એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આ વિધિની ભૂલને લીધે અને એમાં અણસમજણ થવાને લીધે કોઈને જાણીબૂજીને ન થાય ને અજાણે થાય તો પણ માર્ગમાંથી ઉન્માર્ગ થઈ જાય છે, માર્ગ આખો ફરી ફરી જાય છે, માર્ગ ભટકાઈ જાય છે. જ્ઞાન જ સાધન છે, જ્ઞાનમ એકમ સાધનમ. શ્રદ્ધા ઊંધી છે સાવ, ચારિત્ર આચરણ સાવ ઊંધું ઊંધું છે. શ્રદ્ધા સાવ જ્ઞાનમાં જ ખુલ્લો અંશ છે, જ્ઞાન જ વિવેક કરી શકે. શ્રદ્ધાને પણ જ્ઞાન સમજી શકે કે સુરતી છે કે ઊંધી. આચરણને પણ જ્ઞાન જ સમજી શકે કે આચરણ ઊંધું છે કે સુરતું. અને જ્ઞાનને પણ જ્ઞાન જ સમજી શકે કે જ્ઞાન સવળું ચાલે છે કે જ્ઞાન અવળું ચાલે છે. એ સમજવાનું શક્તિ પણ જ્ઞાનમાં છે. એટલા માટે જ્ઞાનમાં થોડી સ્વભાવ જ ખુલ્લો છે એમ કહેવાય. ભલે જ્ઞાનની જાતિ મિથ્યા છે, હજી સમ્યક જાતિએ પરિણમ્યું નથી તો પણ વિવેકે કરીને જાતિ પલટો ખાય છે, જાતિ એને પલટાય છે પોતાની મેળે. એવું જ્ઞાનની અંદર એક જ પ્રકાર, બીજો કોઈ અવકાશ જ નથી. એક જ માર્ગ છે, બીજો માર્ગ જ નથી. કોઈ બીજી રીતે કોઈ અવકાશ જ નથી. પછી શું કરો, કલ્પના કરો, તેથી કાંઈ વસ્તુ થોડી બદલાઈ જાય છે. કોઈ કલ્પનાથી બીજો માર્ગ કલ્પે માનો તો તેથી કાંઈ વસ્તુના સ્વરૂપમાં તો ફેરફાર થઈ શકે નહીં. શેરો બીજી રીતે બનાવી દે, લ્યો શેરો હલવો બને, શેરો બીજી રીતે બનાવી દે. કોઈ ન ભૂતો ન ભવિષ્ય, થી ભૂતકાળમાં થયું નથી ને ભવિષ્યમાં થશે. ને ગુરુદેવ તો જરાક મલાવીને દ્રષ્ટાંત આપતા કે કોઈ ગમે એટલી ડાયની દીકરી ન હોય કે એટલે એની માં બહુ ડાય હોય અને આ દોઢ ડાય હોય. માં હું બીજી રીતે શેરો બનાવી, ચાલો ભલે બધા આમ બનાવે, મારે બીજી રીતે બનાવો. ગુરુદેવ તો જરા ભલા હતા કે કોઈ ગમે એવી ડાયની દીકરી ન હોય કે શેરો તો ન થાય પણ લૂંપડી એ નહીં થાય એમ કે. પછી હું કે લૂંપડી એટલે હું પોતી ગુમડા ઉપર ગુમડું પાક્યું હોય ને ફૂટતું ન હોય ને એમાં ઘરમાં વઘણો હોય છે અનાજમાં, તો એની પોટેશ બનાવે તો પાણી નાખે એને લોંદો કરીને લગાડી દે, ગુમડું ફૂટી જાય. કારણ કે એવું ચોંટી જાય કે એને ઉખાડવા જાય ત્યાં ચામડી નારે ઉપાડે તો ફૂટી જાય, ગરમીથી ફૂટી જાય, પાકી જાય. તો એ પોટેશ તો કામમાં આવે કે ઊંટમાં પાણી નાખ્યું હોય, ભલે તેલ કે ઘી કે ગોળ ન નાખ્યો હોય, પણ ખાલી પાણી નાખ્યું હોય તો એટલી કામમાં આવે કે આ તો એ કામમાં નહીં આવે કે તારે આવને કામ જાય છે કે બધું એમ. અવિધિએ કોઈ પ્રયત્ન કરવા કરે તો એનું બધું નકામું જ જાય, સમય શક્તિ બધું ખર્ચ નકામો જાય એમ કહેવા માંગે. ભાવાર્થ સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એનાથી જ આત્મા સદાય છે, સેવાય છે. એ સેવાય સિદ્ધિનો કોઈ ઉપાય નથી, સિદ્ધ દશા એનાથી છે. સિદ્ધિથી સિદ્ધ થતી એવી દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી છે. એટલે મોક્ષનો માર્ગ બીજા પ્રકારે નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ સંવર નિદ્રાના પરિણામ છે, એ જ મોક્ષ માર્ગ છે. એને છોડીને જે કોઈ પણ પરિણામ હોય તો તે આશ્રવ બંધમાં જાય છે, સંવર નિદ્રામાં ન આવે. આ તત્વ દ્રષ્ટિએ, નવ તત્વની દ્રષ્ટિએ, તત્વના ખાતામાં ખતવું હોય તો સમર નિદ્રા એ જ મોક્ષ માર્ગ, અને બાકી આશ્રમમાં જાય, બંધમાં જાય, અને એ બંધ માર્ગમાં જાય. બસ બે જ ભાગ છે તત્વ દ્રષ્ટિ, વચ્ચે કોઈ વાત નથી. પછી સાધક શ્રદ્ધાના બળે મોક્ષ માર્ગમાં આગળ વધે છે, જ્ઞાન બળે નહીં. પછી શ્રદ્ધાના બળે આગળ વધે છે, અને પહેલા જ્ઞાનની શક્તિથી શ્રદ્ધામાં આવે છે. હવે આમ આખું પ્લેટફોર્મ બદલાય છે, એની વ્યવસ્થિત સમજણ ન હોય તો કોઈ વચનને ક્યાંય ખતવે ને કોઈ વચનને ક્યાંય ખતવે, અને સમજણની અંદર કન્ફ્યુઝન ગોટાળો ઊભો થયા વિના કોઈ રીતે પોતાને રસ્તો મળે નહીં. થાય કે પોતાને કોઈ રીતે માર્ગ મળે નહીં, આ સ્થિતિ થાય. ભાવાર્થ: સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે, પછી એ શબ્દ, પહેલા તો આત્માને જાણે. કેવી રીતે જાણે? કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. જાણે કેવી રીતે? જાણનારો જણાય છે તે હું છું એમ નહીં, જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. જાણનારો જણાય છે એમ નહીં, જાણનારો અનુભવમાં. પર જણાતું નથી એમ નથી, પર અનુભવમાં આવતું નથી એમ. બાકી જાણવાનું તો સ્વપ્ર પ્રકાશ, અનુભવમાં સ્વપર અનુભવ પણ નથી. એ સ્પષ્ટીકરણ નહીં હોવાથી એમાં પણ બીજું ચાલે છે. એ જણાતું નથી, જણાતું નથી, ભાઈ જણાતું નથી. ત્યાં એમ કેવું છે કે અનુભવાતું નથી, અને આત્મા જ જણાય છે એમ કેવું છે, ત્યાં આત્મા જ અનુભવાય છે, બીજું કાંઈ અનુભવાતું નથી. પરનો અનુભવ તે ભ્રાંતિ છે, પરનું જ્ઞાન તે ભ્રાંતિ નથી. નહીં તો કેવળ જ્ઞાનીને સૌથી મોટી ભ્રાંતિ થઈ જાય. એટલે બે વચ્ચે, એ બંને જ્ઞાનની જ પર્યાય છે. જાણવું પણ જ્ઞાનની પર્યાય છે, અને વેદવું પણ જ્ઞાનની પર્યાય છે. બંનેમાં ફેર છે. એટલે અહીંયા એમ કીધું કે આ જે જાણનારો છે એ અનુભવમાં આવે છે, અને તે હું છું, અનુભવાય છે તે હું છું, એમ અનુભવથી હું પણ કરવું છે, જાણવાથી નહીં. અથવા જાણન રૂપ જ્ઞાન છે એ નહીં જાણવાના, નહીં જાણતા એવા દ્રવ્ય ભાવોથી ભિન્ન પડતો ભાવ છે. ત્યાંથી તમે એને સ્પેસિફાઈ કરીને જુદો પાડો, પણ એ જુદો, એટલો જુદો ક્યારે સરખી રીતે સમ્યક પ્રકારે પડશે કે એને અનુભવમાં વેદનમાં લેવાશે ત્યારે. નહીતર જે પરનું પ્રતિબિંબ પડે છે એ પર સાથે જાણતા જ એકત્વ કરે છે, તમે કરશો શું? ફરીથી પર પદાર્થ જણાતા જ એકત્વ થાય છે. આ રંગ મને ગમ્યો, આ રંગ મને ન ગમ્યો, જાણતા મેં જ થઈ ગયો, એનું શું કરશો? કેમ કે પરાવલંબન શું છે? તમે અવલંબીને જાણો છો, પરને અવલંબીને પરાશરથી જાણો, એટલે રાગ દ્વેષ થયા વિના તમારા પાસે સ્કોપ જ નથી. વેદનથી ભિન્ન જ્ઞાનને અનુભવ કરો એટલે છૂટો પડે જ્ઞાન. સમજવા માટે તમે એક સમજો કે હું રાગ જાણતો નથી, દેહાદી જાણતા નથી, અન્ય જ્ઞેયો તે કાંઈ જાણતા નથી, જાણે છે તમારું જ્ઞાન. એ રીતે જ્ઞાન અને જ્ઞાન જુદા પડે છે સમજણમાં, પણ અનુભવમાં તો જાણતા જ એકત્વ થઈ જાય છે. એનું શું અનાદિથી જે એકત્વ દ્રઢ થયું છે એ તો જાણતા હવે જ એકત્વ થઈ જાય છે, એને કેવી રીતે જુદું કરશે? એ વેદન સિવાય જુદું પડે. નિર્લુબ્ધતા છે અને જ્ઞેયના અસ્તિત્વને ગ્રહણ કરી લે છે. જે સાકર ગળી લાગી એમાં જ્ઞેયના અસ્તિત્વને ગ્રહણ કરી લીધું છે, તો અસ્તિત્વ ગ્રહણ જે છે એમાં પર વેદન અને પર ગ્રહણ અને પરનો અનુભવ, ગ્રહણ એટલે પરનો મને અનુભવ છે એવી ભ્રાંતિ છે. જ્યારે કે વસ્તુમાં પરનો અનુભવ થઈ શકતો નથી એવું જે જ્ઞાનનું વેદન, સ્વસંવેદન, પોતાને પોતાનું વેદન, એ વેદનનો અનુભવ એટલે ગ્રહણ થાય તો ફરાક જુદો પડે. એમ ભેદ જ્ઞાન છે અંદર. વેદન સિવાય ભેદ જ્ઞાન પ્રયોગાત્મક ન થાય. વિકલ્પાત્મક કરે તો જુદી વાત છે, જ્ઞાન જુદું ને રાગ જુદો, જ્ઞાન જુદું ને રાગ જુદો, જ્ઞાન તે હું, રાગ તે હું નહીં, જ્ઞાન તે હું, રાગ તે હું નહીં. જ્ઞાન વેદનમાં આવ્યા વિના એવું હું પણ જ્ઞાનમાં સ્થપાતું નથી, એટલે કે અસ્તિત્વ ગ્રહણ થતું નથી. પોતાની હૈયાતી, જ્ઞાનની પોતાની હૈયાતી જ્ઞાન વેદન સિવાય અનુભવ ગોચર થતી નથી. પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવાપણો, પોતાની હયાતી જ્ઞાન વેદન સિવાય એ માલુમ પડતી નથી. અને જો પોતાના જ્ઞાન વેદનથી પોતાના અસ્તિત્વને, હયાતીને ગ્રહણ કર્યું એટલે જુદો પડી ગયો. કેમ કે અનુભવમાં બીજું કોઈ છે નહીં, અનુભવમાં બીજાનો કોઈની હૈયાતી છે નહીં. એકલી જ્ઞાન વેદનમાં એકલી જ્ઞાન વેદનની જ હૈયાતી છે. લક્ષણ લક્ષણની ચર્ચામાં પણ એ જ વાત કરી છે. પ્રગટ હિ જ્ઞાનમ, જ્ઞાન માત્રસ્ય, એકલા જ્ઞાનને, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની સિદ્ધિ પ્રાપ્તિ હોવાથી, વેદનથી એની પ્રાપ્તિ હોવાથી એ જ્ઞાન ભિન્નપણે પ્રગટ અનુભવ ગોચર થાય છે. એકલું જ્ઞાન છે, ભિન્ન જ્ઞાન છે એ દેહાતીત છે અને વિકલ્પાતીત છે. દેહથી પણ અતીત છે, ભિન્ન છે, અને વિકલ્પથી પણ ભિન્ન છે. બસ એ જ આત્મા છે, એ જ આત્મા છે. હું જ એ આત્મા છું, આવો જ હું આત્મા છું એવો જે અનુભવ તેને આત્મજ્ઞાન કહ્યું. ભવછેદક એવું આત્મજ્ઞાન તે આ જ પ્રકારે છે. પ્રવેશ નથી ને અવકાશ નથી. કોઈ અવકાશ, કોઈ જગ્યા તો હોવી જોઈએ ને, કે અવકાશ. પોતે એવો જ્ઞાન ઘન છે. કેવો છે? પોતે એવો વિજ્ઞાન ઘન છે, જ્ઞાન ઘન છે, કે જેના ઘનિષ્ઠપણામાં કોઈ અન્ય દ્રવ્યને, અન્ય ભાવનો પ્રવેશ થવાનો અવકાશ નથી. વિકલ્પ વિકલ્પ છે, એ અન્ય જાતિનો અન્ય ભાવ છે. અહીંયા તો જ્ઞાનમાં એકનું જ્ઞાનમયપણું, ઘનિષ્ઠપણે એકનું જ્ઞાનમયપણું તે આત્માનું સ્વરૂપ છે. એવો જ આત્મા છે. સર્વ વિભાવ પર જ છે. કેમ કે આત્માનું સ્વરૂપ નથી, એવું આત્માનું સ્વરૂપ જ નથી. સ્વરૂપથી વિપરીત એવા ભાવો હોવાથી એને વિભાવ કહે છે. વિપરીતનો ભાવ વિ લીધો છે, વિભાવ કહે છે. એ વિપરીત છે, વિરોધી છે અને આત્માના તિરસ્કાર કરનારા છે. એ આવશે 19મી ગાથામાં કે આત્માના એ તિરસ્કાર કરનારા છે. તારો એ તિરસ્કાર કરે છે ને તું એને ગળે લગાવે છો, એકત્વ કરે છો એટલે તું એને ગળે લગાવે છો. ભાવમરણ થશે. શું થશે? ભાવમરણ થશે. પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. જાણનારો જણાય છે તે હું છું ને, જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. પછી અનુભવપૂર્વક એનું જાણવું થાય છે કે આવો મને અનુભવ થાય છે. કેવો અનુભવ થાય છે એમ જાણવું થાય છે એટલે વેદન એને સમજાય છે અનુભવથી. ત્યારબાદ હવે શું છે કે જાણનારો જણાય છે એમને પોતાપણે અનુભવાય છે. અનુભવાય છે એમાં પણ આમ છે. કેવું? પોતાપણે અનુભવાય છે જાણનારો, એનું નામ આત્મજ્ઞાન છે. એનું નામ આત્મજ્ઞાન છે. આત્માનો અનુભવ એનું નામ આત્મજ્ઞાન, અને જ્ઞાનને પોતાને પોતાનો અનુભવ એનું નામ પણ આત્મજ્ઞાન. આમ છે. આત્મા એટલે પોતે. આત્મા એટલે કોણ? આત્મા એટલે પોતે. એ પ્રશ્ન ઉઠાવ્યો છે અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં. આત્મા કો ઇતિ ચેત, આત્મા એટલે કોણ પણ? એમ તો કયો આત્મા 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 કરો છો, આત્મા એટલે કોણ છે? કોણ? તો કે અહમ ઇતિ, જા હું પોતે જ. આત્મા એટલે હું પોતે જ. આત્મા એટલે કોઈ થર્ડ પર્સનની વાત નથી અમારે ત્યાં. આત્મા એટલે હું પોતે. ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? તો 150 વર્ષ પહેલા પંડિત જયચંદ્રજી છાવડા થયા, ભાવાર્થ લખનાર. પ્રશ્ન ઉઠાવ્યો છે એમણે તો કે વિના જાણે શ્રદ્ધાન કોનું, એ વાત જ ક્યાંથી લાવો તમે? એમ કે છે. આ હમદર્ન વગેરેની વાત છે કે વિના જાણે શ્રદ્ધાન કોનું હોય, એ વાત જ નથી રહેતી. આ 150 વર્ષ પહેલા ભાવાર્થ લખાયેલો. એ જ્ઞાની થઈ ગયા જયપુરમાં. જયપુરમાં જ્ઞાની થયા ઘણા. હા, એ એરિયામાં ઘણા જ્ઞાની થયા. અને દિગંબર જૈન ધર્મનો ત્યાં પ્રભાવ પણ સારો છે. આમ જયપુરને એક ન્યાયે જૈનપુરી પણ કહે છે. 125 થી 150 તો જૈન મંદિર છે. 10-15 લાખની વસ્તી હશે. પહેલાં એટલી વસ્તી નહોતી. આ મંદિરો હતા ત્યારે તો એટલી કંઈ વસ્તી નહોતી. અત્યારે વસ્તી વધી. 150 જેટલા મંદિરો છે. એમાં 25 મંદિરો તો એટલા મોટા છે કે આપણા 5-6 મંદિરો ભેગા થાય ત્યારે એક મોટું મંદિર થાય. એવા 25 મંદિરો તો એવા મોટા વિશાળ છે. સ્વાધ્યાયના એની અંદર તમે 2-4 હજાર માણસ સ્વાધ્યાય કરવા બેસી શકે એવા મોટા ચોક છે મંદિર. પહેલું વહેલું વાંચન જયપુરથી શરૂ થયું. હે, પહેલું વહેલું ગયા હતા કોઈ બિઝનેસના કામે. ઉપર આપણા પર્યુષણ દિગંબર પર્યુષણ ચાલતા હતા. હું તો કાંઈ વાત બિઝનેસના કામે જવાનું છું. પછી ત્યાં આપણા સોનગઢ તરફથી બાહુભાઈ ફતેપુરવાળા ત્યાં આવેલા. ત્યાં દિગંબર સમાજમાં હિન્દી ભાષામાં બાહુભાઈનું ઘણો પરિચય ને માન ને બધા. એને બાહુભાઈને પરિચય ખરો. મળવા ગયા હતા અમે તો આત્મ સ્વાધ્યાય આપો. હૃદયમાં આવશો ને તો આવશો વાંચનમાં, તો આપણે સવાર સાંજ તો મસ્ત સ્વાધ્યાય કરવાનો આપણે પદ્ધતિ છે. અને બિઝનેસ એ સવાર સાંજ હોય નહીં, હોય તો આપણે તો એડજસ્ટ કરી શકીએ. તો આજ તમે વાંચો ને, હું તો કાંઈ વાંચતો નથી, મને વાંચતા આવડતું નથી. હે એમને મનમાં નક્કી કરી નાખેલું, એટલે વાંચનમાં શું કે નીચે નહીં બેસવાનું, તમે પાટ ઉપર બેસવાનું, નીચે નહીં બેસવા દે. આમ પરિચય હતો એમને, મારા પ્રત્યે રિસ્પેક્ટ હતો, હા, એટલે બાજુમાં પાટ ઉપર બેસવાનું રાખ્યું. પોતે થોડો પરિચય આપ્યો અને પરિચય આપતા આપતા જાહેર કરી દીધું કે આજે સ્વાધ્યાય કરાવશે, વાંચન કરશે. 4000 માણસ સાંભળવાનું, કેટલો વસ્તી ત્યાં ઘણી છે, દિગંબરોની વસ્તી ઘણી છે. પહેલો 4000 માણસમાં શરૂ એટલી મારી સંકોચની પ્રકૃતિ કે આંખ ઊંચી થાય નહીં, આટલા 5-7 માણસને જોવું. 5-7 માણસ સિવાય કોઈને હું જોઈ ન આપું, બહુ સંકોચ મારી પ્રકૃતિ હતી. માઇક ઉપર બોલી ન શકું, જાહેર હે ભય નહીં, સંકોચ, સંકોચ જાહેરમાં બોલવાનો સંકોચ. કોઈ હાવભાવ કરવા ફાવે નહીં, કાંઈ બોલવું ફાવે નહીં, મુક્ત રીતે બોલી શકાય, બોલવાની કાંઈ યાદ નથી. પણ સ્વાધ્યાય પછી આવ્યો હતો, એક કલાક સ્વાધ્યાય. ભાવનગરમાં મને એમ થાય ત્યારે મનતા સુધી નહોતા આપતા અમે, કારણ કે તો હું પરિક્ષણમાં ત્યાં જાઉં નહીં, તો ભાવનગરમાં સ્વાધ્યાય નહોતો શરૂ થયો ત્યારે. હા, ઘણા વર્ષ થઈ ગયા, 2019-20 સાલ હશે, 2019-20 સાલ. મેં સ્વાધ્યાય શરૂ કર્યો 2023 સાલથી જાહેરમાં. ગુરુદેવ શ્રી આજ્ઞા થઈ કે હું તો નવની જ પાઈ ઝવેરી જરાક બહુ પાછળ લાગીને શરૂ કરાવી દો. નહીં પહેલાં થોડું થોડું અહીંયા શરૂ કરેલું, અહીંયા 4-5 જણા અમે ભેગા થતા હતા. કેટલા? 4-5 જણા. તો વાતો કરતા હોય એવી રીતે સ્વાધ્યાય કરતા, કોઈ આમ સ્ટાઇલ છે કે પદ્ધતિ છે ને સ્વાધ્યાયની, હા, બોલવાની પદ્ધતિ. પછી વધતા ગયા વધતા ગયા. એટલે અત્યારે છે કેવું ચાલે છે, 2056 ચાલે છે, 56 ચાલે છે ને, 35 થઈ ગયા ને. 2019-20 હોય, 20-30-50, 35-36 વર્ષ થઈ ગયા, 35-36 વર્ષ પહેલાંની વાત છે. ત્યાં તો માણસો ઘણું પર્યુષણ માં તો બધા આવતા હોય, વસ્તી ઘણી ત્યાં. બોલો, પૂર્વગ્રહ તો થાય ને, પેલા ઓળખાણ આપે કે આમ બહુ વૈષ્ણવ છે, પણ બહુ ઊંડા ઉતરેલા છે, આમ છે તેમ છે, બધું ઓળખાણ એવી રીતે આપી હોય તો બધા સાંભળે, તો પૂર્વગ્રહ થઈ સાંભળે ને પછી. નહીં, બિલકુલ નહીં ને, બિલકુલ નહીં. તો ઇમ્પ્રેશન પાડવાનો સવાલ જ નથી, કેમ કે સંકોચ થતો હોય એટલે કઈ ઇમ્પ્રેશન પાડવાનો પ્રકાર જ ન આવે. બહુ શાંતિથી, ધીમેથી, શાંતિથી, થોડો બહુ શાંત પ્રકાર છે સ્વાધ્યાય થતો હોય. મારફાડ થી આમ જોર જોર થી બોલવું એવું કઈ હોય નહીં, તો બધાને કાન માંડવા પડે ને માઇક હોય તો સમજી શકાય. એ બધે પહેલેથી ધીમેથી ધીમેથી બોલતો હતો. શું કે છે, પછી સમસ્ત અન્ય ભાવોના ભેદ કરીને પોતામાં સ્થિર થાય એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહીં તો શ્રદ્ધાન પણ ન થઈ શકે, તો સ્થિરતા સામા કરે. તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે, એવો નિશ્ચય છે કે બીજી રીતે કોઈ આ સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી.